તારીખ 27/6/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 600 અને 601 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 349
રોટલી બનાવવા માટે લોટ અને પાણી માત્ર બે ચીજ ભેગી કરીને એનો એક પીંડ બનાવવામાં આવે છે. કંઈક કહીએ છીએ ને આપણે, એમાં વસ્તુ તો બે જ છે, કોઈ 25-50 વસ્તુનું મિષ્ટાન બનાવે એવી કોઈ ચીજ નથી. ફક્ત સાદી વાત છે કે ઘઉંના લોટમાં પાણી નાખીને એનો પીંડ કરવામાં આવે છે. બે ચીજ હોવા છતાં ઘઉં કેળવવામાં ન આવે, ત્રીજી ચીજ કોઈ નાખવાની નથી, પણ એને કેળવવામાં ન આવે તો રોટલી સારી ન થાય. ઘરગથ્થુ રોજના અનુભવનો વિષય લીધો છે. એમ આત્માના વિષયમાં પણ એનું જે જ્ઞાન છે, શરીરની ક્રિયા, વચનની ક્રિયા એ વાત નથી લીધી, બીજી કોઈ ચીજ નહીં વચમાં. આત્મા અને એનું જે જ્ઞાન છે, આત્મા પણ છે અને એનું જ્ઞાન પણ છે, પણ કેળવણી જોઈએ એમ કહેવું છે. જ્ઞાનને કેળવવું જોઈએ, જ્ઞાન પરિપક્વ થવું જોઈએ તો કાર્ય થાય. આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ એટલે શું કે જે કાંઈ સમજણમાં આવે છે જ્ઞાનની ક્રિયા છે, સમજણ છે એ જ્ઞાનની ક્રિયા છે, તો પણ એ સમજણને એને હૃદયમાં લાગુ કરવી જોઈએ અને ત્યાં એને પોતાના જ્ઞાનને તપાસવું જોઈએ કે મારી સમજણ શું કામ કરે છે, મારો જ્ઞાનાનુભવ, અનુભવ જે જ્ઞાનમાં થાય છે એ શું કામ કરે છે. એમ એને જ્ઞાનથી આત્માને કેળવવો જોઈએ, તૈયાર કરવો જોઈએ આત્માને. જે કોઈ વસ્તુનું સત્ય સ્વરૂપ સમજવામાં આવે છે એ માત્ર સમજાયું એટલે પતી ગયું, કામ થઈ ગયું એમ માની લેવા જેવું નથી. અને સાંભળ્યું ને સમજાયું તેથી જ્ઞાન થઈ ગયું એમ પણ માની લેવા જેવું નથી. પણ એ સમજાયા પછી પણ જ્ઞાન કહેવાય ત્યારે એ દિશામાં એ જે શરૂઆત કરે છે, અથવા તો સમજણની શરૂઆત, ખરેખર સમજણની શરૂઆત કેળવણીથી થાય છે. માત્ર સમજી લેવાથી સમજાઈ ગયું છે એમ માની લેવા જેવું નથી. એ વિષય લીધો છે. અહીંયા તો આ સમજણ સ્વરૂપના ભાવભાષણ સુધીનું કાર્ય કરી શકે છે, અને જો ભાવભાષણ કરે તો અનુભવ સુધી પહોંચવું એની દિશા મળે છે. અનુભવ સુધી પહોંચવાની દિશા સુજ મળે છે, અને નહીતર એ સમજણ પરલક્ષી સમજણ રહી જાય છે. અંતર્મુખ કેમ થવું એવી દિશા સુજ અંદરમાં આવતી નથી. પાછળ દીધું કે એની સન્મુખ થવાથી એટલે પોતાનું સ્વરૂપ જે ભાવ જે સ્વભાવે છે જે ભાવે છે ભાવાત્મક તત્વ છે આત્મા ભાવાત્મક પદાર્થ છે ભાવથી ભરેલો અનંત ભાવોથી ભરેલો પદાર્થ છે સ્વભાવથી ભરેલો પદાર્થ છે એની સન્મુખ થવાથી સંસારના દુઃખથી છુટકારો થશે એ સન્મુખ થવું એમ કહો કે અંતર્મુખ થવું એમ કહો બે એક વાત છે આમ આની અંતર આની સન્મુખ થવાનું છે એટલે કે આમ અંતર્મુખ થવાનું છે એ અંતર્મુખની દિશા સૂજે છે જો સમજણની પ્રક્રિયામાં કેળવાયને જ્ઞાન કેળવાયને ભાવભાષણ સુધી પહોંચે તો નહીતર બધી સમજણ અધર રહેશે ઉદયના કાર્યોમાં એકત્વ થઈને તલ્લીન થઈને અનેક પ્રકારના દોષમાં જીવ પરિણમીને આઠે કર્મને બાંધશે પરિભ્રમણમાં રહેશે સમજણ કામ આવશે બહુ સારો ભૂલ છે ક્યારથી જીવ સ્વસન્મુખ થાય છે એ વિષય છે આનો અથવા તો આત્માને જ્ઞાનથી કેળવવું જોઈએ એટલે એને ભાવભાષણ સુધી સમજણ થવી જોઈએ જેવો સર્વજ્ઞ પરમાત્માને કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે ઠીક બિલકુલ એવો જ એનો એનો ભાવ સ્વભાવ છે એને ભાસવો જોઈએ એને આત્માનો પ્રતિભાસ કહે છે અને આત્માનો ભાવભાષણ કહે છે અવભાષણ કહે છે અથવા એને આત્માની ઓળખાણ બહુ સાદા શબ્દોમાં કહ્યું તો એને આત્માની ઓળખાણ થઈ એમ કહેવામાં આવે છે નિશ્ચય થયો એમ કહેવામાં આવે છે નિર્ણય થયો આત્માનો ત્યારથી એ સ્વસન્મુખ થયો સ્વસન્મુખ ત્યારથી થાય છે પછી અનુભવ પહેલાની વાત છે એને ભાવભાષણ થવું જોઈએ ભગવાન કહે છે માટે નહીં પણ એને પોતાથી ભાવ ભાસવો જોઈએ આ એનું લક્ષણ બાંધ્યું છે કોઈ એમ કહે કે અમારા વિચારમાં અમે શુદ્ધ આત્માને વિચારીએ છીએ ત્યારે જેવું શાસ્ત્રમાં ભગવાને કહ્યું છે અથવા જેવું અનુભવી શ્રી ગુરુ કહે છે આત્મા એવો જ બરાબર અમારા આત્મજ્ઞાનમાં આત્મા જણાય છે વિચારાય છે તો એવા વિચારને ભાવભાષણ કહેવું કે નહીં ફેર શું પડે એક ચિહ્ન તો આ છે એનું કે ભગવાન કહે છે માટે નહીં ગુરુ કહે છે માટે નહીં શાસ્ત્ર કહે છે માટે નહીં દેવ ગુરુ શાસ્ત્ર કહે છે માટે મારો આત્મા આવો છે એ વાત તો તારી સમજણની પરાધીનતાને સૂચવે છે આ એની મૌલિકતા છે દેવ ગુરુ કહે છે માટે નહીં પણ મને જ મારો આત્મા એવો ભાસે છે ભાસે છે એટલે લાગે છે પાસે છે એનો અર્થ કે માત્ર વિચારમાં આવે છે એમ નહીં પણ લાગે છે એવું જેમ અત્યારે મનુષ્યપણે પોતે પોતાને લાગે છે લાગવું ટુ ફીલ ફીલ થવું પ્રાર્થના કરે ભાઈ અમને આ લાગે લાગી આવ્યું એમ આત્મા જેવો ચૈતન્ય સ્વભાવી પરિપૂર્ણ આત્મ તત્વ છે અનંત જ્ઞાનાદિ અનંત આનંદાદિ સામર્થવાળું તત્વ એવો એને લાગવો જોઈએ એને ભાષ્ય એમ કહેવામાં આવે છે વિચાર જુદી વાત છે ને લાગવું થોડી જુદી વાત છે કે ભલે વિચાર સાથે છે તો પણ લાગવું એ વિચારથી કંઈક આગળની બીજી વાત છે. એમાં આ લક્ષણ બાંધ્યું છે કે ભગવાન કહે છે માટે નહીં, એમાં દેવ ગુરુ શાસ્ત્ર ત્રણે લઈ લેવા, વાત એક થી લીધી છે. ભગવાન તો પ્રત્યક્ષ હોય ન હોય, દેવ ગુરુ શાસ્ત્ર ત્રણે આત્માને જ બતાવે છે. અને પ્રથમ નિશ્ચય થવામાં એમ કહ્યું કે શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, એમ સત્શાસ્ત્ર લીધું સાથે, તો પણ આ એનો ખુલાસો છે, એનો અંદરનો ભેદ છે આ, કે શ્રુત જ્ઞાન દ્વારા આત્માને સમજો હોવા છતાં શાસ્ત્ર કહે છે માટે એવો આત્મા છે એમ નહીં, મને પણ એવો જ ભાષે છે, આમ ફેર પડે છે. લીધું છે ત્યાંથી, ઉપાડ ત્યાંથી લીધો, આ તો અનુભવ પદ્ધતિ છે. આવે નહી, આ તો એકદમ પોતાના સ્વતંત્ર અનુભવનો વિષય છે ને. ભલે ભગવાન કહે છે એવો જ આત્મા છે, પણ મને સ્વતંત્રપણે મારાથી એવો ભાસે છે. એ કહે છે માટે એવો છે એવું મને નથી લાગતું, પણ એવો છે ને એવો ભાસે છે, છે એવો ભાસે છે, તેથી મને એવો લાગે છે એમ છે. કોઈ અત્યારે એમ કહેશે કે આ એકડે એક છે એ મને માસ્તરે શીખડાવ્યું ને એટલે કહું છું, એમ નહીં કે માસ્તર ભૂલ વાળે હવે તો પણ હું એમ કહું કે એકડે એક આમ જ થાય, અને એવું બને છે. ગુરુ પરીક્ષા પણ કરે, ઊંધો સવાલ પૂછે, જો શિષ્ય બરાબર પોતાની સમજણથી સમજો હોય તો દોરવાય નહીં જાય, એમ કે એમ નહીં આમ છે. ઊંધો સવાલ પૂછે કે નહીં પરીક્ષા કરવા, કેટલું સમજો છે એમને, એમ આંધળે આંધળું હાય હા પાડે છે કે કઈ એની સમજણ એની અંદર છે, હજી એમાં પણ હજી બરાબર ધારણા હોય તો ભૂલ ન પડે, પણ એ ધારણાની અહીંયા વાત નથી. આ તો જેવો પદાર્થ છે એવો જ પોતાને જ્ઞાનમાં ભાસે છે. આત્મા જ્ઞાનમય તત્વ છે, જ્ઞાન સ્વભાવી તત્વ છે, અને એ જ્ઞાન સ્વભાવી તત્વ જ્ઞાનમાં પોતાને પોતાના સ્વભાવથી ભાસે છે. એટલે કે રાગની આડ વિના, રાગની પ્રધાનતામાં નહીં રહીને, સ્વભાવની મુખ્યતામાં, જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાન સ્વભાવી આત્મા એને ભાસે છે. રાગ છે, વિકલ્પાંશ ચાલે છે, પણ એ ગૌણ થઈ જાય છે. આધાર ત્યાં જ્ઞાનનો લેવાય છે. રાગના આધારે જ્ઞાન સ્વભાવી આત્મા ભાસતો નથી, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્મા ભાસે છે, અને એ ભાસવામાં એની કેળવણીથી એ ભાસેલો છે. કેળવણીથી ભાસેલો છે એટલે એને ઉદયના પ્રસંગમાં વારંવાર એને જ્ઞાનને કેળવ્યું છે કે હું જ્ઞાન છું, એમાં કાંઈ ફેર પડે છે? આ ઉદયો આવ્યા ને ગયા, એમાં કાંઈ મારા જ્ઞાનમાં આવ્યું ને ગયું? એટલો સરસ પુરાવો છે આ વિષયનો કે આ જીવને અનંત ભાવ થયા છે એ વાત તો નક્કી છે, અનાદિનો છે એટલે અનંત ભાવમાં એ અનંત વાર દુઃખી થયો અને અનંત વાર એની કલ્પના પ્રમાણે સુખી થયો, માને છે ને અમે સુખી છીએ. સુખની કલ્પનામાં અનંત વાર રાચ્યો અને દુઃખી 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 દુઃખના ડુંગરામાં દટાઈ ગયો એવો અનંત વાર દુઃખી થયો, શું છે અત્યારે એનામાં? તપાસ હે તો એના અર્થી રહી જ છે, બધા ઉદયો થઈ ગયા એનામાં શું અત્યારે છે? કે એ સર્વથી રહી જ છે, જો એ સર્વથી અત્યારે રહી છે તો ત્યારે પણ ખરેખર રહી હતો, પણ એને માન્યું નહોતું, એમ સ્વીકાર્યું નહોતું, એમ એટલો સવાલ છે. એટલે એ તકલીફ થઈ હતી. ત્યારથી જ્ઞાન સ્વસન્મુખ થાય છે, સન્મુખતા આવે છે, જ્ઞાનમાં દિશા બદલાય છે, નિર્ણય થતા જ્ઞાનની દિશામાં ફેર પડે છે, અથવા એને સ્વલક્ષ થઈ જાય છે, જ્ઞાનમાં આત્માનું લક્ષ બંધાઈ જાય છે કે આ હું, આ સિવાય બીજું કઈ હું
નહીં.
જે ભાષું એવું જે સ્વરૂપ, અનંત મહિમાવંત ભાષું એવું જે સ્વરૂપ તે હું, એવું જે લક્ષ બંધાઈ જાય છે, એની પરિણામની ગતિને નવી પરિણતિને ઊભી કરે છે. પરિણતિ ત્યાંથી ઊભી થાય છે. ખરેખર જે સમ્યક દર્શન પહેલા પણ પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિ થઈ જવી જોઈએ, કે અહીંથી પરિણતિ થવી જોઈએ, કે બીજા કાર્યો થાય તો પણ એના લક્ષમાંથી આત્મા ખસે
નહીં,
નજરાએ નજરા નજરમાંથી નજરાયેલો પદાર્થ જાય નહીં, નજરબંધી થઈ જાય, ત્યારે એને અનુભવ થયા વિના એને અનુભવ થશે થશે નહીં. ઈચ્છ સ્વરૂપમાં એ વાત લીધી છે. આ જીવની રુચિ એવી છે કે તે અનુભવ કરશે, એ રુચિ પણ એનો એક મુદ્દો છે, ચિહ્ન છે. એને ગુણની રુચિ હતી, જે મુક્ષુ આત્માને ગુણની રુચિ હતી, એને ગુણધામ આત્મા જોયું, એ ગુણનું ધામ છે ને, એ તો એ અનન્ય રુચિને ઉત્પન્ન કરનારો પ્રકાર થયો. એટલે અનન્ય રુચિ ઉમટી આવે છે, જેમ દરિયો ઉછળે એમ રુચિનો દરિયો ઉછાળવા મારે છે, કે જેની શોધમાં અનંતકાળે પત્તો નહોતો લાગ્યો એની શોધ થઈ ગઈ, અને અનંત ગુણનું ધામ મળી ગયું, એમાં પણ પ્રયોજન હતું સુખનું, એ અનંત સુખનું ધામ પણ મળી ગયું, સુખનું નિધાન હાથમાં આવ્યું, એની રુચિ કોઈ બીજી જાતનો ઉછાળો મારે છે. આમ તો એની રુચિ પર વિષયમાં તો ઉછાળવા મારતી હતી, એ જાત ફરી ગઈ, બીજી જાતનો ઉછાળો મારે છે. એને અનુભવ થશે જ એમ લીધું છે, ત્યાં કે એ અનુભવ કરશે જ એમ થઈ લીધો. પછી એ અનુભવથી વંચિત રહે એવું બનતું નથી. અનુભૂતિ સ્વરૂપ આત્મતત્વ હું છું એવું ભાષણ છે, એનો વિષય સ્વરૂપ પ્રત્યક્ષ છે. વિશેષતા શું છે અનુભવ થવામાં, કે ભાષણ પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે, ભાષણ પરોક્ષ છે, પણ એનો વિષય સહજ પ્રત્યક્ષ છે, તેથી એ પરોક્ષતા પણ ટકી શકશે નહીં, એટલે અનુભવ કરશે જ એમ કીધું. જે સહજ પ્રત્યક્ષ છે અને પોતે જ છે પાછો, એવો વિષય જ્ઞાનમાં થાય, એ જ્ઞાનમાં પરોક્ષતા ટકી શકતી નથી.
બરોબર,
એ જ્ઞાનમાં પરોક્ષતા પલટો મારી જાય છે. એવું સહજ પ્રત્યક્ષપણાનું જ્ઞાન બળ કામ કરવા લાગી જાય છે, જ્ઞાનનો વિષય થાય. શું કહે છે કે એ ભાષવો જોઈએ એટલે શું, અહીંયાથી ઇન્વર્ટેડ કોમા લેવું જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું. આટલું ભાષણ નો વિષય કેટલો, કોઈ બીજો નહી. જાણનાર ભાષણ કરનાર હું ને જણાનાર ભાષણમાં આવે કોઈ બીજો એમ નહીં, થર્ડ પાર્ટી નહીં, ફર્સ્ટ પર્સન. હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, મહિમાવંત સાથે લઈ લીધું છે, એ પણ ભાવ ભાષણનું ચિહ્ન છે. કોઈ એમ કહે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે ને આત્મા આનંદ સ્વરૂપી છે, એ તો અમે જાણ્યું છે, હવે ઘણી વાર જાણ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે ને આત્મા આનંદ સ્વરૂપી છે. કહે છે કે એ અનંત મહિમાવંત છે, એનો મહિમા ઉભો થઈ ગયો ને એને ઓળખતા. જેની જેટલી કિંમત છે એટલી કિંમત જો જ્ઞાનમાં ના આવે તો એને એની ઓળખાણ થઈ છે એમ કહી શકાય નહીં. જેની જેટલી કિંમત છે એટલી એને જ્ઞાનમાં આવવી જોઈએ, એનું નામ ઓળખાણ છે. નહીતર તો 100 રૂપિયાની નોટ બાળકને જેવા રંગની દેખાય છે ને જેવા આંકડા એના જ્ઞાનના પડદા ઉપર પ્રતિબિંબિત થાય છે એવી જ મોટાને થાય છે. પણ એ બાળકને કિંમત નથી તો હાથમાં આપો તો બીજા કાગળની જેમ એ ફાડી નાખશે રમતા રમતા. બરોબર. મોટો માણસ એને સાચવીને રાખશે, એની કિંમત છે એને. જાણવું તો બે ને થયું પણ એકની કિંમત આવી ની એકની કિંમત આવી. આગળ 900 પછીના બોલમાં એ વાત લીધી છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ સત્શાસ્ત્રો વાંચે છે પણ એને પ્રયોજનભૂત વિષય એના લક્ષ ઉપર આવતો નથી, પ્રયોજનને ચૂકી જાય છે, એને ગૌણ કરી જાય છે, એની કિંમત એને આવતી નથી. અને અપ્રયોજનભૂત વિષયમાં એને ઠીક પડે છે. એટલે દાખલા ને દલીલ ને દ્રષ્ટાંતો ને બીજું ને ત્રીજું ને કર્ણાનુયોગનું એવી એવી જે એને કોઈ પોતાને કામમાં ન આવે એવી વાતોમાં એનો ક્ષોભક્ષમ કામ કરે છે એટલે અહીંયા શક્તિને વેડફે છે ને ત્યાં એને ઠીક પડે છે. એ વાતને એ મલાવે છે, એમાં આત્મા રોકાઈ જાય છે. એ અપ્રયોજનભૂત વિષયમાં રોકાય છે, એને પોતાનો વિષય ભાસતો નથી અથવા મહિમા આવતો નથી. સ્વાધ્યાયનું મુખ્ય અંગ જો અસ્થિથી લઈએ તો આટલું જ છે કે ભાવ ભાષણ થઈને સ્વરૂપનો મહિમા ઉપજે તો સ્વરૂપાનુભવ થાય. ખરેખર તો સમ્યક દર્શન અને સ્વાનુભવ એ આત્માના અપૂર્વ મહિમાનું જ ફળ છે, બીજું કઈ નથી, એ તો એક રિઝલ્ટ છે. જેને આત્માનો ભાવ ભાષણ થઈને અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય એને એના ફળમાં સમ્યક દર્શન ને સ્વાનુભવ થાય. કેમ કે એનો રસ મહિમાને લઈને વધેલો છે, મહિમાને લઈને રસ કેળવાય છે અને પરિણામનો તમામ પરિણામનો દોર રસ ઉપર આધારિત છે. જેને જેનો રસ એ બાજુના એના પરિણામની ગતિ મટાવી મિટાવી શકાતી નથી. તો આમે જોઈએ છીએ કે જે વિષયમાં જે પ્રસંગમાં તીવ્ર રસથી પરિણામ જાય એ પરિણામ એવા ચીકણા થઈ જાય છે કે જલ્દી પાછા વળતા નથી. રોજિંદા અનુભવનો વિષય છે. એટલે એમ કહ્યું કે પોતાથી ભાવ ભાસવો જોઈએ કે હું આવો આવો એમ શબ્દ લીધો છે. આવો એટલે એક ગુણ વાળો ન લીધો કે હું જ્ઞાન વાળો, હું આનંદ વાળો, હું પ્રભુત્વ વાળો એમ નહીં. અનંત ગુણનું અભેદ સ્વરૂપ છે એને કોઈ ભેદથી કહેવા જાય તો એને જે કહેવું છે એટલું કહેવાતું નથી, અધૂરું કહેવાય જાય છે, અનંતમાં ભાગે કહેવાય જાય છે. એટલે આવો એમ લીધો, હું આવો જેવો છે તેવો રાજમલ જેવો પ્રયોગ કરે છે ટીકામાં. જેવો છે તેવો આત્મા
કહેવા જાય તો ઓછું થઈ
જાય. કહેવા જાય તો એ કોઈ નામથી કહેવા જાય તો એ બાકીનું ઘણું રહી જાય છે, આનંદ ગુણ રહી જાય છે. એટલે એમ કહ્યું કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છુટકારો થશે. આ વિશેષ એને ભાષ્યું છે. ભાવ રહિત એવો જે આત્મ પદાર્થ છે, કેવો? આત્મામાં તો ભાવ નથી, ભવનું કોઈ કારણ સુદ્ધા પણ આમાં નથી. આ તો ત્રિકાળ ભાવ રહિત તત્વ છે. જયારે ત્રિકાળ ભાવ રહિત છે તો પછી હવે મને સંસાર લંબાશે એ વાત રહેતી નથી. ભવના અભાવનો ભણકાર અથવા જ્ઞાન થી લઈએ તો વિશ્વાસ આવી જાય છે. વિશ્વાસ આવી જાય છે કે મારો પદાર્થ જ ભવ રહી છે, પછી ભવ થવાનો ક્યાં પ્રશ્ન છે? આટલા બધા ભવ થયા કે એને ભૂલ્યો, એટલે એ થયું તે થયું તો પણ એ મારામાં તો થયું નહીં, નહોતું મારામાં થયું નહોતું, અને વર્તમાન ભવ પણ મારામાં અત્યારે જ નથી. આ બધો અનંતા ભવોનો પોટલો બાંધીને ફેંક્યો એ પ્રશ્ન મારા માં નહી. એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખ થી છુટકારો થશે, એટલે જન્મ મરણ પણ મટી જશે. એમ એને આત્માને ભાસતા સાથે સાથે સંસારનો અભાવ પણ એને ભાસે છે. એકલો આત્મા ભાસે છે એમ નહી, એ આત્મા એવો છે કે જે ભાવ રહિત છે એવો ભાસે છે, એટલે એને ભાવ રહિત પણ ભાસે જ છે સાથે સાથે. હવે એમાં ભવ્ય ભવ્યની શંકા કેવી રીતે રહે કે હું ભવ્યશ કે અભવ્યશ? ભવ વિનાનું તત્વ છે. ચોખે ચોખ્ખું જ્યાં ભાવ વિનાનું તત્વ છે એ વિશદ ભાષણ છે.
બરાબર,
વિશદ એટલે સ્પષ્ટ ભાષણ છે. કેમ કે એમાં કોઈ અનુમાન લગાડ્યું છે કે ઊંડે 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 પર્યાયની પેલી પાર ક્યાંક ઊંડે ઊંડે આત્મા રહ્યો છે, આવો આત્મા રહ્યો છે, એવું કઈ ધૂંધળું છે એવું નથી. ચોખ્ખું છે, જેવું છે એવું જ્ઞાનમાં સ્પષ્ટ પ્રતિભાષણ છે કે હવે મને ભાવ નથી, ભાવના સંસારના કોઈ દુઃખો પણ મને નથી. શરીરની વેદના મારા જ્ઞાન તત્વને સ્પર્શતી નથી. જ્ઞાનના પર્યાયમાં પ્રતિબિંબિત થાય છે, વેદના કેવી છે તે જણાય છે, પ્રતિબિંબિત થાય છે, પણ જ્ઞાનને સ્પર્શતી નથી. તો જ્ઞાયકને તો સ્પર્શ જ ક્યાંથી?
બરોબર,
એ તો ઘણો દૂર છે, એ તો ક્ષણિક ભાવોથી
દૂર,
ઘણો દૂર છે, અત્યંત દૂર છે. અત્યંત દૂર શબ્દ વાપરો છે, અત્યંત દૂર છે. અંતર્મુખ થવાનો, સ્વસન્મુખ થવાનો પ્રકાર ભાવ ભાષણથી જે મોક્ષ માર્ગની વિધિ કહેવામાં આવે છે એ અહીંથી જડે છે. પહેલી વહેલી અહીંથી એને મળે છે.
બરાબર,
એ વિધિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બધું નકામું જાય છે. દરેક કાર્ય એની વિધિથી થાય છે, એની પદ્ધતિથી થાય છે. આ તો એકદમ વ્યવસ્થિત કાર્ય છે, જીવનું નિજહિતનું કાર્ય છે. અનંત ભવભ્રમણ મટવાનું તેનાથી ફળ આવે છે, અનંત સુખ પ્રાપ્તિનું ફળ આવે છે. એ બહુ એકદમ વ્યવસ્થિત છે. અનંત તીર્થંકરો એ વ્યવસ્થિત કરેલો આ માર્ગ છે પરમાર્થ. છસો નંબરનો બોલ છે, ભાવ ભાષણ પર છે. અહીંથી શુદ્ધનો પક્ષ બંધાય છે, જે અનંત મહિમાવંત ચૈતન્ય પદાર્થ શુદ્ધ ચેતના રૂપ જેનો છે, એવો જે આત્મા છે એ શુદ્ધનયનો વિષય છે. શુદ્ધનયથી અનુભવ ગોચર થાય છે એટલે એને શુદ્ધનયનો વિષય કહેવામાં આવ્યો છે. એનો પક્ષ પહેલા થાય છે. હજી રાગ છે ને, રાગ છે અને મિથ્યાત પણ છે, મિથ્યાત સહિતનો રાગ છે એટલે એકવાર પક્ષ થાય છે એને. જો કે પક્ષ કરવા જેવો નથી, જોયો તો ખરા વિતરાગનો માર્ગ, એ શુદ્ધાત્માનો પક્ષ કરવા જેવો નથી. બીજી તો ક્યાં વાત રહી, પક્ષ કરવા જેવો નથી, નિષેધે છે, પોતે ને પોતે નિષેધે છે. જેને પક્ષ થાય છે એ પણ પક્ષમાં રહેવા ચાહતો નથી, પક્ષને છોડી દે છે. એટલે એને એનું ખેંચાણ થાય છે. શુદ્ધાત્મા અત્યાર સુધી એને શુદ્ધાત્માને છોડીને અશુદ્ધ નહીં વ્યવહાર નહીં ના વિષયભૂત તત્વોનો પક્ષ કર્યો હતો, એટલે પુણ્યની રુચિ પુણ્યનો પક્ષ કર્યો હતો, પુણ્યના ફળનો પક્ષ કર્યો હતો. અનુકૂળતાઓ જેને કહીએ, રાગનો પક્ષ કર્યો હતો, અનાત્માનો પક્ષ કર્યો હતો, એ બધો એ પક્ષ છૂટી ગયો. જ્યાં એને શુદ્ધાત્માને ઓળખ્યો અને એ શુદ્ધાત્માની રુચિ થઈ, પણ હજી રાગનું એકત્વ તૂટ્યું નહીં અને પ્રત્યક્ષ અનુભવ નિર્વિકલ્પ અનુભવ ન થયો, ત્યાં સુધીની વચલી સ્થિતિને સમ્યક સન્મુખ જીવને શુદ્ધનયના પક્ષમાં આવેલો જીવ કહેવામાં આવે છે. શુદ્ધનયના પક્ષવાળો જીવ છે. અનાદિથી જીવે પક્ષપલટો પણ કર્યો નથી. ઠીક, આ પક્ષપલટો કહે છે કે નહીં રાજકારણમાં? અનાદિનો અનાત્માને પક્ષે રહ્યો છે, અસતના પક્ષે રહ્યો છે, પોતાના ત્રિકાળી સતના પક્ષે પણ આવ્યો નથી. જો એ ત્રિકાળી સતના પક્ષે આવે તો પક્ષાંતિક્રાંત થઈને સાક્ષાત અનુભવ કરે, સાક્ષાત્કાર થાય. પ્રશ્ન કોઈ પૂછ્યો છે કે શુદ્ધનયનો પક્ષ એટલે શું, એ તો પ્રશ્ન છે. ઉત્તર આપે છે કે શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે, અનુભવ હજુ નથી થયો. જ્યાં ભાવ ભાષણ થયું, આત્માને ઓળખ્યો, ગુણધામ એને પોતાનું જ સ્વરૂપ ગુણધામ એને ભાષ્યું, ત્યારે એની રુચિ થઈ ગઈ. એવી અનન્ય રુચિ થઈ, એવી અનન્ય રુચિ થઈ કે રુચિથી પોતે જુદો રહી શકે સ્થિતિ રહે નહીં, એટલે એને અનુભવ નથી થયો પણ થશે. જેમ કઈ જેમ પતંગિયું છે એ દીવાની રુચિમાં પોતાની જાતનું સમર્પણ કરે છે, સ્વાહા સર્વસ્વ સમર્પણ કરે છે, એને રૂપ ગુણનો ઉદગલના રૂપ ગુણની રુચિ થઈ છે. એને જેને અનેક પ્રકારના ચક્ષુ ઇન્દ્રિયના વિષયોનો તીવ્ર રાગ હોય એને એવો ભાવ થાય છે. પતંગિયા જીવો આ દીવાના જીવડા થાય છે. પતંગિયા દીવાના અનેક જાતના જીવડા છે. પછી એ બધા દીવામાં જઈને મરે છે. દીવાની સાથે પછડાય અથડાય, એવું એની સાથે અભેદ થવા મજા આવે છે. એ શું કરે છે, ભાવે જે થતો પણ એ દ્રવ્ય દેખાય છે, જેની રુચિ હોય એમાં અભેદ થવા જાય છે. તો એ દીવા સાથે અભેદ થવા જાય છે, ઉછળી ઉછળીને ભટકાય છે, મરે ત્યાં સુધી. એ રૂપગુણની સ્થિતિ છે એની. રૂપગુણનો રાગ એટલો પુગળનો થાય છે, તીવ્ર રાગ, તીવ્ર રુચિ. અહીંયા આત્માની જેને રુચિ થઈ છે, એને આત્માથી જુદું રહેવું પાલવે નહીં. દુનિયામાં પણ એવું બને છે, ભાઈ અતિ રાગ ને અતિ રુચિ હોય એવું કોઈ સ્વજન હોય, ખાસ કરીને પતિ પત્ની ના વિષયમાં એવા દાખલાઓ બીના છે કે પતિ મરી જાય તો એની પત્ની જુરી જુરી ને મરી જાય, જીવી ન શકે, ખાઈ ન શકે, પી ન શકે, ઊંઘી ન શકે, કોઈની સાથે હસી મળીને બોલીને બેસી ન શકે, એટલું એનું જોરનું થાય, જુરી જુરીને આયુષ પૂરું હોય ત્યાં સુધી જુરે. પછી મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના, વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ જેટલું આયુષ હોય. આ રુચિ એનું નામ છે, ઠીક, આનું નામ રુચિ છે. એવી રુચિ થાય, ઉપમા નથી હો, આપણી ઉપમા નથી, વાસ્તવિક પરિસ્થિતિ છે આ. પણ રુચિ એવી થઈ છે, અનુભવ નથી થયો તો પણ આત્માની રુચિ એવી થઈ છે કે તેથી જીવ અનુભવ કરે છે. કાનજી સ્વામી ના વચનામૃત છે, પ્રવચનો કરેલા ને, ભેદ જ્ઞાન તો સાક્ષાત અનુભવ નું કારણ છે. એટલે આ વચનો આવા બધા પ્રવચનમાં થી તારવ્યા છે, કેવી કેવી વાતો કરી ગયા છે. આપણે શું કરવા, એનું લક્ષ કરવું. આ કાળમાં તો એમ જ હોય ને, બધે મિથ્યાત્વનું જોર ફેલાઈ ગયું છે સંપ્રદાયોમાં, બધે સંપ્રદાયમાં છે ને, પાછું બધું વેશ થઈ ગયું એટલે લક્ષ રહ્યું. તો એ લક્ષ કરવા જેવું નથી, એ તો અત્યારે આ કાળમાં એવું જ હોય, બધું એવું થાય. બીજું શું થાય અત્યારે, ચૂલામાં શું હોય, રાખ હોય ચૂલામાં, બીજું શું હોય, આ જગત નો ચૂલો છે એમાં રાખ જ હોય ને, રાખ માંથી રતન પકડી લેવું એ આપણું કામ છે. કે છે કે આત્માની એવી રુચિ જીવને થાય છે કે તે જીવ આત્માનુભવ કરે જ કરે, એને અનુભવ થાય જ ન થાય એવું પછી બનતો નથી. ગેરંટીડ વાત થઈ ગઈ, આમ છે. જેને અનુભવ થયો છે એ એમ કહે છે કે પહેલા અમને આવી રુચિ થઈ હતી, પછી અનુભવ થયો છે. જો અમને આમ થયું છો તો ત્રણેય કાળે તમામ જીવોને જ અનુભવ થાય, તો આ જ પ્રકારે થાય, જેને અનુભવ થાય એને બીજી રીતે થાય
નહીં.
કેમ કે એ પહેલાની રુચિ, પહેલાની સ્થિતિ કેવી હોય છે એની પણ એને ખબર છે, એનો પણ અનુભવ થઈ ગયેલો છે, અને રુચિ પલટાણી એનો પણ એને અનુભવ થાય છે. તેથી જીવ, તે જીવ અનુભવ કરે. હવે અહીંયા એક લાલ બત્તી મૂકે છે, આ વિષયમાં કોઈ ભૂલ ન કરી જાય એના માટે લાલ બત્તી મૂકે છે. પણ એમાં કોઈ દોષનો બચાવ કરે અને એને ગુણ ન હોય, એટલે રુચિ ન થઈ હોય ને માની લઈએ એમ નહીં. શું કહે છે, ભાઈ અમે પણ બીજું કાંઈ કરતા નથી, અથવા અમારે બધું ગણ કરીએ છીએ તે બધું ગૌણ છે, અમે તો આત્મા ને આત્માનો સ્વાધ્યાય ને આત્માની રૂચિ નું બધું અમે તો એ જ જાજું કરીએ છીએ, એ જ ક્રિયા કરીએ છીએ. માટે આત્માની રૂચિ છે એમ કરીને કોઈ દોષ નો બચાવ કરે એ કરવા જેવું નથી. આ વિષય તો ગુરુદેવ બહુ ઓછો ચર્ચતા. જાહેર ની અંદર આવા પ્રશ્નો કોઈ વાર પૂછાણા તો ટાળેલા જોવામાં આવ્યા છે. પ્રશ્ન ટાળી દે એમાં કઈ નથી, એ વાત જાણવા જરૂરી. એટલા માટે કે વિષય પોતે બહુ ખુલ્લો કર્યો છે, પછી કોઈ માની લે, ગુણ ન હોય ને માની લે અને દોષ નો બચાવ કરવા માટે માને, આમાં શું છે? નિર્ણય નો આ તો વિષય છે ને. તો બધા બુદ્ધિ વાળા જીવો, બુદ્ધિજીવી જીવો સ્વાધ્યાય કરીને નિર્ણય કરે છે, અને નિર્ણય કરે છે એમ નહી, કેટલાકે તો નિર્ણય આવો આત્મા છું એમ કરી લીધો છે, ન થયો હોય, રુચિ ન થઈ હોય તો પણ. આટલા આટલા વર્ષથી આ આટલું સમયસર વાંચી છે ને, આત્મા કેવો છે એનો કઈ એમને નિર્ણય નહીં હોય, બધું એમને એમ ગયું. કઈ બરાબર નિર્ણય કર્યો છે, ચારે પડખેથી નિર્ણય કર્યો છે. તારી રુચિ ક્યાં? કઈ તો કઈ નહીં, તો કઈ નહીં એમ કરીને કરે બચા. એના માટે આ વાત નથી. એ વાત એવી રીતે લેવા જઈશ તો જ્યાંથી શરૂઆત કરવી છે ત્યાંથી જ ઊંધાઈ શરૂ થઈ જશે, આગળ પડતા છે. જરા જોખમી વિષય છે. એટલે જાહેરમાં તો કોઈ વાર પ્રશ્નો ટાળેલા છે આવા વિષયને. એટલે એમ કહ્યું પણ એમાં કોઈ બચાવ કરે અને ગુણ ન હોય ને માની લે એમ નહીં, એમ લેવાનું નથી. જોજો એવું થઈ જાય નહીં. પણ કેવળ એ જીવને એમ જાણે છે કે એમ જો સાક્ષી લીધી કેવળ જ્ઞાની ની, અહીંયા કેવળ જ્ઞાની એ જીવ માટે એમ જાણે છે કે આ જીવની આત્માની આત્મરુચિ એવી છે કે તે અનુભવ કરે, એમાં ફેર નહીં પડે. એવી રુચિ થઈ છે, અનન્ય રુચિ જેને કહેવાય એવી રુચિ એને પ્રગતિ છે. એને માટે એમ કહ્યું કે 6 મહિના તો બસ છે, 6 મહિના તો વધુમાં વધુ છે. એ તો એનો ઉત્કૃષ્ટ જાણે કાળ બાંધ્યો હોય એટલો એ સમય લીધો છે. બાકી ગણતરીના દિવસોમાં કે ગણતરીના કલાકમાં એ જીવ અનુભવ કરે જ છે. દ્રષ્ટાંત લઈએ સુગાનીજી, એમણે વ્યાખ્યાન સાંભળ્યું પછી ગણતરીના કલાકોમાં જ અનુભવ કર્યો છે. એમ થવાનું કારણ શું? હવે તપાસીએ તો કે એમાં ભાસી ગયો આત્મા. રાગ તે હું નથી ને જ્ઞાન તે હું છું. રાગ ને જ્ઞાન જુદા છે એટલે જ્ઞાન સ્વભાવી મારા આત્માથી આ ચાલતો રાગ જુદો છે. એવો જે જ્ઞાન સ્વભાવ ભાસી ગયો એમાં અનન્ય રુચિ ઉમટી, એ રુચિ એ કામ કર્યું એમ કે એને અનુભવ થયા વિના. એ તો જાણે પણ કેવડી પણ એ જીવને એમ જાણે છે, એને શંકા પોતાના વિશે હોવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. હજી તો એ આ વિષયમાં શંકામાં ગળકા ખાતો હોય એને રુચિ થઈ છે કે ભાવભાષણ થયું છે એ વાત રહેતી. તે જીવને એક વધારે ચિહ્ન લે છે, ઘણા ચિહ્નો છે. જ્યારે આવું ભાવભાષણ થાય ત્યારે રુચિ આવે, મહિમા થાય. એ ઉપરાંત એ જીવને જ્ઞાયકનું જોર વીરીમાં વર્તે છે. એનો જે પુરુષાર્થનો પર્યાય એમાં એક નવી ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે. એ બોલ આપણે એક આગળ આવી ગયો છે. ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય 236 છે. હા. ઉલ્લાસિત વીર્યવાન આત્મતત્વ પામવાનો અધિકારી છે, આવે છે શ્રીમદજી નો. આ તો સ્પષ્ટ છે, 210 છે, 59 પાને ક્યાં ક્યાં છે, જગ્યા એક જ છે, બે ને 236 છેડે છે આ સેજ ઉપર. પહેલા દ્રઢ સ્વભાવ શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં, જો અહીંયા રૂચિ શબ્દ લીધો છે, ભાવ ભાષણ લીધો, અહીંયા જ્ઞાન લેવું અને લક્ષ્ય બંધાઈ જાય છે એટલે લક્ષ્ય લેવું, આ બધું બધા બોલ લીધા છે. આવવું જોઈએ શ્રદ્ધામાં એટલે વિશ્વાસમાં છે, એ આવવું જોઈએ. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે છે ને, એ ચૈતન્ય વીર્યની નવી સ્ફૂર્ણા ઉભી થાય છે. જેને લક્ષ બંધાય, જેને પક્ષ બંધાય, આ જે પક્ષ બંધાણો છે એની વાત ચાલે છે. પક્ષ બંધાણો એટલે શું એનો અર્થ કરે છે
બરાબર,
કે તે જીવને જ્ઞાયકનું જોર વર્તે છે, આ સહજ પુરુષાર્થ છે. અહીંયાથી પુરુષાર્થની ધારા સહજતા ધારણ કરે છે. પુરુષાર્થ એટલે વીર્યગુણના પરિણમનમાં વેગ છે, આવેગ છે, એ સહજપણે સ્વસન્મુખ બાજુ જોર મારે છે. આ હું એમ વારંવાર ઉપયોગ છટકી છટકીને જાય છે એનો આત્મા ઉપર, હું તો આ આત્મા છું, હું તો આવો છું, આવો અનંત મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું, એ તો એટલું લાંબુ લાંબુ કહે ત્યારે એ આ છું એમાં બધું આવી ગયું, મહિમા પણ આવી ગયું ને ચૈતન્યપણું પણ આવી ગયું ને બધું આવી ગયું એમ એનું જોર છે. એ આત્મા ઉપર વારંવાર જાય, સહજપણે જાય, બીજા અન્ય ઉદયમાં પ્રવર્તો હોય એમાંથી આ બાજુ જોર ચાલ્યો જાય એનો, વારંવાર જોર જાય. પહેલા એ તૃટક તૃટકપણે જોર જાય છે, અનુભવ થયા પછી એ અતૃટકપણે એ જોર કામ કરવા લાગે છે, એને પછી જ્ઞાન ધારા અથવા અનુભવ ધારા કહેવામાં આવી છે. એ પણ એના પરિણામની અંદર વિશિષ્ટતા ઉત્પન્ન કરનારો એક એવો મુદ્દો છે, એક એવો વિશિષ્ટ ભાવ છે કે એને નિર્ણય થયો હોય તો છાનો રહે નહીં. જે જોર અંદરથી ઉછળતું હોય એ એને નિર્ણય થયો છે કે નથી થયો એ વાત પછી એને શંકામાં રાખતી નથી, અને જેને નિર્ણય નથી થયો. હવે એક બીજું પડખું તપાસ્યું કે વિચાર કર્યો છે આત્માનો, સત્શાસ્ત્રો સાંભળ્યા છે, વાંચ્યા છે, જ્ઞાની પાસેથી પણ સાંભળ્યા છે, ઘણો વિચાર કર્યો છે અને બરાબર ધારણામાં આત્મા લીધો કે આવો જ હું આત્મા છું, આવો જ હું આત્મા છું, છતાં એને જો અંદરથી મહિમા આવીને પુરુષાર્થનો ઉછાળો નથી તો એને એ નિર્ણય થયો નથી, થયો છે તો પણ થયો નથી, અથવા થયો છે તો એ કલ્પિત થયો છે, કલ્પના ભળી છે કઈ કે નહીં. આ કલ્પના છે મિથ્યાત્વનો પ્રકાર, સ્પષ્ટ પ્રકાર છે, અને આ કલ્પના રહિત પણ થાય ને જેવો છે એવો આત્મા પાસે તો એ સમ્યત્વની સમીપ જાય છે. સમ્યક સન્મુખ છે ને, સન્મુખ એટલા માટે કીધો, સન્મુખ એટલે અહીંયા દિશા ફેરતો છે પણ પ્રતિ સમય પરિણામે પરિણામે એ નજીક નજીક અનુભવની નજીક જતો જાય છે, આત્માની નજીક જતો જાય છે, એટલે એને એ સમીપણું જોઈને સન્મુખપણું અહીંયા કહેવામાં આવ્યું છે, એ પ્રકાર છે. એટલે નિર્ણયમાં પણ કલ્પિત નિર્ણય કરવા યોગ્ય નથી, થોડો પ્રશ્ન અહીંયા થાય એવું છે. પણ અમે વાંચીએ ને વિચારીએ તો કઈ નિર્ણય કરવા માટે તો વાંચીએ ને વિચારીએ છીએ. નિર્ણયના હેતુથી, આત્માના નિર્ણય કરવાના પ્રયોજનથી સ્વાધ્યાય આદિ કરીએ છીએ. તો નિર્ણય તો કરીએ જ, અને એમાં નિર્ણય કલ્પિત કરવા યોગ્ય નથી. તો આવું તો બન્યા વગર રહીએ ને કેમ કરવું? તો એને માટે એક સત્પુરુષોએ બહુ સુંદર વાત કરી છે કે જ્યાં સુધી આવા લક્ષણ વાળો નિર્ણય ઉભો થાય ત્યાં સુધી નિર્ણય થયો હોય તો પણ થયો છે એમ માની બેસવું નહીં. પરંતુ એ વિષયમાં જિજ્ઞાસુ રહેવું સારું છે. શું
જિજ્ઞાસુ?
એ વિષય એને પ્રશ્ન ચિહ્નમાં રાખો, જિજ્ઞાસાને સ્થાનમાં રાખો કે હજી ખરેખર મારું સ્વરૂપ ને મારા આત્મા કેવો છે એ મારે ખરેખર નિર્ણયમાં લેવો બાકી છે. એની જિજ્ઞાસા એને તીવ્ર અને અતિ તીવ્ર થવી જોઈએ કે આટલું આટલું વાંચું છું, આટલું આટલું વિચારું છું, આટલા સમયથી અભ્યાસ કરું છું તત્વનો, છતાં જો આવો નિર્ણય નથી થયો, જે અનુભવનું કારણ છે એવો નિર્ણય નથી થયો, તો એ નિર્ણય તો કેવો ને આત્મા ભાન કેવો? એ વાત એને જિજ્ઞાસાના સ્થાનમાં, જિજ્ઞાસાના વિષયભૂત તરીકે રહેવી જોઈએ. તો એ કલ્પિત નિર્ણયમાં પકડાય નહીં ને નેત્ર પકડાયા વિના એની આગળ પણ થાય છે. આ નિર્ણયના વિષયનો ઘણો ખુલાસો છે. આજે જીવનછામાં નિર્ભ્રાંત દર્શનમાં એ કરતા છે, આનો વધારે ખુલાસો છે. લખવામાં તો મર્યાદિત આવે, બોલવામાં અનેક પડતીથી ખુલાસો એનો થઈ શકે. એ પ્રકાર શુદ્ધનયના પક્ષવાળાને છે, એને હજી શુદ્ધનયનો પક્ષ છે, અને જેને શુદ્ધનયના વિષયભૂત શુદ્ધાત્માનો પક્ષ છે એને એ પક્ષ થયો છે એ પણ એને ગૌણ છે. એ પક્ષ થયો છે એને ગૌણ છે, તેથી એ પક્ષમાંથી નીકળીને પક્ષાંતિક્રાંત થશે. પાછો એમ અરખમાં નથી આવ્યો કે ચાલો પક્ષ તો બદલ્યો ને, હવે સાચા પક્ષમાં તો, સત્યના પક્ષમાં તો આવ્યો ને, એ વાત પણ એને ગૌણ છે. એ પણ ત્યાં પોતાના વર્તમાન પરિણામને મુખ્યતા કરતો નથી. એ તો એક સિદ્ધાંત અપનાવ્યો છે, મુમુક્ષુ જીવે એટલે કે મોક્ષાર્થી જીવે. એક સિદ્ધાંત પહેલેથી ઘડી કાઢ્યો, પકડી રાખ્યો છે. શ્રી સુગાનીજી એક પત્રમાં એક જ લીટીમાં આ વાત કરી છે કે મોક્ષાર્થી જીવ અપને અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આંકતે, આટલા શબ્દો લખ્યા છે પોતાના સ્વહસ્તાક્ષરમાં છે એ વાત. એ મોક્ષાર્થી સમ્યક દ્રષ્ટિ થાય તો પણ પોતાના શુદ્ધ પરિણામો કે જે અલ્પકાલીન છે એનું મૂલ્ય આપતો નથી. એણે શુદ્ધાત્માનું મૂલ્ય એટલું આંક્યું છે એમ કેવું છે કે એની આગળ હવે ત્રિકાળી આગળ અલ્પકાળ વાળાનું, આ ત્રિકાળી છે ને આ અલ્પકાલીન છે, ત્રિકાળી પાસે અલ્પકાળ વાળા ભાવોનું એ કિંમત કરતા નથી. જેટલા થાય એટલા ગૌણ. સમ્યક દર્શન થયું કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, ત્યાંથી નહીં. પછી પક્ષવાળો તો છે ને એનો મહિમા કરે કે મને પક્ષ થયો છે, એને તો એ પ્રશ્ન રહેતો નથી. પણ સમ્યક દર્શન થાય તો એમ કહે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. અધિદ્વીપની બહાર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ અત્યારે પણ મોજૂદ છે. અરે પાંચમા ગુણ સ્થાન શ્રાવકો છે, સ્વયંભરમણ સમુદ્રમાં જળચર જીવો છે, ગળેલું પાણી નથી પીવા મળતું એને, એને ગળેલું પાણી પીવા મળતું નથી. શ્રાવક સાચા એ છે, આપણે ગળીને પીએ છીએ એ સાચા નથી. ત્યાં દરિયામાં શું કરે, છતાં પંચમ ગુણ સ્થાન વતી અંદરમાં સ્વરૂપ સ્થિરતામાં ચડેલા જીવો છે. સમ્યક દ્રષ્ટિ જોવે છે કે ભાઈ સમ્યક દર્શન થઈ ગયું એમાં આમાં શું, પણ આ તો જળચર જીવો પાંચમા ગુણ સ્થાને તો છે. એ સરવાર સિદ્ધિના દેવોને અહમ પણ થતું નથી, છે બધા અહમ ઇન્દ્ર નહીતર, એટલે એની ઉપર કોઈ હોય નહીં, એને કોઈ કહેવા વાળું ટોકવા વાળું હોય નહીં, એવા અહમ ઇન્દ્રો છે. પણ એ જાણે છે કે આ જળચર જીવો છે ને એ પંચમ ભૂતસ્થાને છે, એને શું સરવાર સ્થિતિમાં શું બીજું કરી નાખ્યું. પુરુષાર્થ ઉપર તો નથી, એનો અફસોસ કરે છે કે અહીંયા કોઈ પ્રયોજન નથી, ધંધો નથી, ધાપો નથી, કારખાનો નથી, બૈરા છોકરા નથી, દેવ દેવીઓ નથી, બીજું કોઈ નોકર ચાકર નથી, માથે રાજા નથી. આ રાજા હોય તો ટેક્સેશન નાખે ને, કાંઈ લપ નથી, અને છતાં પુરુષાર્થ ઉપડતો નથી, પાર વગરનો અફસોસ કરે છે. મનુષ્ય થાય પુરુષાર્થ ઉપડે, એને ખબર છે કે મનુષ્ય ભાવમાં તો એવો પુરુષાર્થ ઉપડશે કે આખો જે અમૃતનો પિંડાર્થમાં છે પૂરેપૂરો, ધીમી ધારે પણ એને મુનિ દિશામાં લેવાની પછી વાત છે. મુનિ થાય તો કે ધીમી ધાર છે, લે આ સાધકની તો વાત જ જુદી છે. સમ્યક દ્રષ્ટિ થાય તો કે કાંઈ નથી થયો, મુનિ થાય તો કે આ અંદર આનંદનો ઉભરો આવે છે કે ધાર ધીમી પડે છે અમારે. ચોથા ગુણ સ્થાન વાળા એમ કહે છે કે આ તો આ પ્રચુર આનંદના વેદનમાં મુનિરાજ તો મસ્ત થઈને જંગલમાં પીડ્યા છે સિંહની જેમ. આ બધા અત્યારે આ ફરે છે ગામમાં એમની, અહીંયા તો બહુ કઠણ વાત કરે છે કે સિંહ હોય જંગલમાં ફરે, શિયાળિયા હોય ને કૂતરા હોય ગામમાં રહે. મુનિઓ તો બધા એને શું દરકાર છે, એને ક્યાં કોઈને લેવા જાવ. એમ કે છે આ ધીમી ધાર છે, અમને પોસાતું નથી, આનંદનો અનુભવ થાય છે ધીમી ધારે થાય છે, આમાં શું એક હારે પૂરેપૂરો અનુભવ થયો. એ કેવળ જ્ઞાનની શ્રેણી માંડવા માટે જોર કરે છે, એને ઉપદેશ એમ લે છે કે આયુષ પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જો પૂર્ણતા ન થઈ જાય ચોથા ગુણ સ્થાને પાછા દેવલોકમાં. એટલે કરી લે અત્યારે જ, કરી લે અત્યારે જ, કરી લે એ સાવધાની. પૂર્ણતાના લક્ષ્ય દરકારથી પ્રયત્ન ચાલે છે, સતત ધારાવાહી જ્ઞાનથી આત્મામાં રહેવા માગે છે, એ સતત ધારાવાહીપણે પુરુષાર્થ કરવો, એનું બીજડું અહીંથી ઉત્પન્ન થાય છે. નાયકનું જોર અહીંથી ઉપડ્યું, એ પછી ધારાવાહીમાં પરિણમી જશે, અનુભવ થયા પછી એ ધારાવાહી ધારાવાહી.